चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो एमा प्रश्न 205 204 प्रश्न गई वक्त आपने कर्यो एमा गुण स्थान विषय संक्षिप्त में ख्याल मेळव्यो 14 गुण स्थान विषय। हवे आजे प्रश्न 205 थी आगळ वधीए। प्रश्न 205 में कहे छे के गुण स्थानोनुं आ नाम होवानुं कारण शुं छे। आ प्रकारे गुणस्थानना जे नाम आप्या छे तो एवा नाम शा माटे आप्या छे। उत्तर में कहू छे के गुणस्थानोना आ नाम होवानुं कारण मोहनीय कर्म अने योग छे। एवा मोहनीय कर्म ने कारणे अने योग ने कारणे एवा नाम आपवामां आव्या छे। 206 प्रश्न कया कया गुणस्थानुं क्यूं निमित्त छे एना उत्तर में अहीं आप्युं छे के आदिना चार गुणस्थान माटे दर्शन मोहनीय कर्मनुं निमित्त छे अने पांचमा गुणस्थानथी मांडी बारमा गुणस्थान पर्यंत आठ गुणस्थान माटे चारित्र मोहनीय कर्मनुं निमित्त छे अने तेरमा अने चौदमा गुणस्थान माटे योगनुं निमित्त छे। जो कर्मना निमित्त अहीं दर्शाव्या छे, कर्मने निमित्त तरीके लीधा छे अहीं, पण ए दशा तो एनी पोतानी छे। निमित्त गमे ते होय, कोईपण कार्य थाय त्यारे ए हाजर होय तेने निमित्त कहेवाय, ए वात आपणे जाणीए छीए। बीजी वात आपणे ए पण जाणीए छीए के दरेक निमित्त धर्मास्तिकायवत छे, एटले खरेखर निमित्त कंई करतुं नथी। जेम धर्मास्तिकाय गति करता जीव के पुद्गल ने गति करवामां निमित्त छे तो ए कंई करतुं नथी। धर्मास्तिकाय एने गति करावतुं नथी, एनकरेज करतुं नथी गति करवा माटे थई अने प्रोत्साहन आपतुं नथी के गति करवामां कोई रीते मददरूप थतुं नथी। गति करे छे त्यारे ए धर्मास्तिकाय निमित्त कहेवामां आवे, नथी करतो तो धर्मास्तिकायने त्यां छे छतां पण एम नथी कहेवातुं के ए निमित्त छे। धर्मास्तिकाय तो छे, एटले धर्मास्तिकायवत दरेक निमित्तने लेवू। धर्मास्तिकाय जेम कंई करतुं नथी, मात्र निमित्त कहेवाय छे, ए ज रीते बधा ज निमित्तो ए ज प्रमाणे काम करे छे, ए खरेखर कंई करता नथी। खरेखर निमित्त कंई करतुं नथी, मात्र ए हाजर छे एटलुं ज समजवू, एनी उपस्थिति समजवी, एथी विशेष निमित्तने महत्व आपवुं नहीं। एटले अहीं वातने लईए तो जे चार गुणस्थान छे एटले मिथ्यात्व सहित एमा ए दर्शन मोहनीयनुं निमित्त दर्शायुं छे। एटले के दर्शन मोहनीय कर्म ए कर्मने लीधे थई अने एने सम्यक्त्व नथी, एटले सम्यक श्रद्धा थती नथी। निमित्त तरीके दर्शन मोहनीय लेवामां आव्युं। दर्शन मोहनीय कर्म नड़े छे एटले सम्यक दर्शन थतुं नथी। हवे अमे शुं करीए? आवो निर्माल्य विचार करवो नहीं। आ निर्माल्य मूर्खाई भरो विचार छे। कोई कर्म नड़तुं नथी। तारी वर्तमान में एवी दशा जे थई छे ए दशा ते पूर्वे जेवा भाव कर्या हता एवा भावने लीधे थई छे। हवे तू भाव सुधारी ले, तारा भाव छे તું ભાવ સુધારી લે. સંયોગો ગમે તે હોય, અત્યારે વર્તમાનમાં ગમે તેવા સંયોગો હોય, પણ તું તારા ભાવ એવા સંયોગો સાથે જોડાઈને સુકરા કરે છે. તું તારી જાતને ભગવાન આત્મા સમજને. તું ભગવાન આત્મા શુદ્ધ છો, ત્રિકાળ રહેવાવાળો છો, અનંત જ્ઞાનનો પિંડ છો, અનંત ગુણોનો પિંડ છો, એવો ભગવાન આત્મા છો, તો પછી તને શું નડે? કંઈ નડતું નથી. દર્શન મોહનીય પણ નડતું નથી અને બીજું પણ નડતું નથી, કંઈ નડતું નથી. તું તારી પોતાની દશાને ઉત્કૃષ્ટ કરવાનો પુરુષાર્થ નથી કરતો. તું પોતે પ્રમાદી થઈ જાય છે. તું પોતે વિભાવ ભાવે પરિણમન કરે છે. તું અશુદ્ધ ભાવે પરિણમન કરે છે. એ બધું તારું કારણ છે, બીજું કોઈ એમાં કંઈ નડતું નથી. પણ અહીંયા શાસ્ત્રની વાત લેવી છે, દર્શાવવું જે છે કે એ વખતે જ્યારે સમ્યક્ત્વ નથી એ વખતે શું છે, તો કે દર્શન મોહનીય કર્મ ઉદયમાં છે. દર્શન મોહનીય કર્મ એ વખતે ઉદયમાં છે. અને જ્યારે સમ્યક્ત થાય છે, સંકિત થાય છે, તો એ દર્શન મોહનીયની પ્રકૃતિ પહેલી વખત થાય ત્યારે એક પ્રકૃતિ, મિથ્યાત્વ પ્રકૃતિ, એનો ઉપશમ થાય, ક્ષય ઉપશમ થાય. પહેલી વખતમાં ઉપશમ થાય છે અને પછી તો ક્ષય થાય છે, પણ પહેલી વખત થાય છે ત્યારે ઉપશમ થાય છે. એટલે એ દર્શન મોહનીય કર્મનું નિમિત્ત છે. દર્શન મોહનીય કર્મનું નિમિત્ત પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને છે અને બીજા ત્રીજા વખતે પણ એ દર્શન મોહનીયનું નિમિત્ત કહેવામાં આવ્યું છે. ચાર ગુણસ્થાન માટે અહીંયા વાત લીધી છે. તો બીજા અને ત્રીજાની અંદર પણ વાત એમ જ થાય છે કે એમાં પડવાનું થયું છે એટલે બીજે આવ્યો છે ત્યારે પણ એને મિથ્યાત્વ વર્તે છે, એટલે દર્શન મોહનીય કર્મનું નિમિત્ત છે. ત્રીજે છે ત્યારે પણ એ મિશ્ર છે, ત્યારે પણ એને એ જ પ્રમાણે દર્શન મોહનીય રહ્યું છે. એટલે એ રીતે દર્શન મોહનીયનું નિમિત્ત છે, એ પ્રકૃતિ પૂરેપૂરી ગઈ નથી. અને ચોથે ગુણસ્થાને છે ત્યારે પણ એને દર્શન મોહનીય હોય. કઈ રીતે હોય? તો કે જ્યારે એ ઉપશમ થયો છે તો સત્તામાં પડ્યું છે. દર્શન મોહનીય કર્મ છે, એનો ઉપશમ થયો છે, હજી ક્ષય નથી થયો, તો હજી સત્તામાં પડ્યું છે. એટલે એ અપેક્ષા એમ કહેવાય કે એ વખતે પણ દર્શન મોહનીય કર્મનું નિમિત્ત તો છે. એટલે એથી એ ચારેય ગુણસ્થાનમાં દર્શન મોહનીય કર્મનું નિમિત્ત દર્શાવ્યું છે. પાંચમા ગુણસ્થાનથી માંડી બારમા ગુણસ્થાન પર્યંત આઠ ગુણસ્થાન માટે ચારિત્ર મોહનીય કર્મનું નિમિત્ત છે. હવે ત્યાં સમ્યક્ત્વ થયું છે એમ વાત લઈ અને વાત લીધી છે, એટલે પાંચમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી, બારમું હોય ત્યાં સુધી પૂર્ણપણે ચારિત્ર નથી પ્રગટ થતું, એટલે એમ કહેવાય કે ચારિત્ર મોહનીય કર્મને લીધે થઈ અને ચારિત્ર નથી પ્રગટ થતું. પણ ખરેખર તો જોવા જઈએ તો એકથી ચાર ગુણસ્થાનમાં પણ ચારિત્ર મોહનીય તો હતું. એમ નહોતું કે એ વખતે ચારિત્ર મોહનીયનું નિમિત્ત નહોતું, એમ નહોતું. એ વખતે પણ ચારિત્ર મોહનીય તો હતું જ. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય બંને એ વખતે હતા, બધા જ એ વખતે કર્મો હતા, બધી પ્રકૃતિઓ એ વખતે ઉદયમાં હતી. પહેલા ગુણસ્થાને મિથ્યાત્વ છે તો એ મિથ્યાત્વ હોય ત્યારે પછી એને દર્શન મોહનીય કર્મ પણ હોય અને ચારિત્ર મોહનીય પણ હોય, બંને હોય. એમ ના હોય કે એકથી ચારમાં ચારિત્ર મોહનીય કર્મનું નિમિત્ત ન હોય, એમ ન હોય. પણ અહીંયા તો શું દર્શાવવું છે? દર્શાવવું એ છે કે ત્યાં જેનું મહત્વ છે ને એ મહત્વ દર્શાવવું છે, એટલા માટે ચારિત્ર મોહનીયનું નિમિત્ત પાંચમાંથી બારમાં સુધીમાં લીધું છે એ અપેક્ષાએ. પણ એવું ના હોય કે પાંચમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીમાં ચારિત્ર મોહનીયનું નિમિત્ત હોય અને એકથી ચારમાં ચારિત્ર મોહનીયનું નિમિત્ત ન હોય, એવું ના હોઈ શકે. પણ જે દર્શન મોહનીય ગયું નથી ત્યાં સુધી, એમ કે એ દર્શાવવું છે કે ચારિત્ર મોહનીય તો ક્યાંથી જાય? મૂળ વાત તો એમ કહેવી છે કે જે દર્શન મોહનીય ગયું નથી તો પછી ચારિત્ર મોહનીય ક્યાંથી જાય? એટલે દર્શન એટલે સમ્યક શ્રદ્ધા જ નથી થઈ તો પછી એને ચારિત્ર ક્યાંથી હોય? એટલે એ અપેક્ષાએ અહીંયા એ દર્શાવવું છે કે પાંચમા ગુણસ્થાનથી જ્યારે ચારિત્રનો પુરુષાર્થ કરે છે તો એ વખતે એને ચારિત્ર મોહનીયના ઉદયના નિમિત્તે એને પૂર્ણ ચારિત્ર નથી પ્રગટ થતું, એટલે એ અપેક્ષાથી વાત કરી છે કે ચારિત્ર મોહનીયનું નિમિત્ત છે. છઠ્ઠે સાતમે આઠમે ત્યાં પણ હવે જોઈએ તો શું છે દશા? તો ચારિત્રની અપેક્ષાએ બાહ્યમાં તો છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે ત્યારે બાહ્યમાં તો એનું ચારિત્ર એવું જ છે, પૂર્ણ ચારિત્ર છે, પણ અંતરંગ દશાની અંદર નિશ્ચય ચારિત્ર જે વર્તે છે એમાં એને સ્થિરતા નથી, એને સ્થિરતા થતી નથી. ત્યાં સુધી એને સ્થિરતા નથી થતી ત્યાં સુધી એને એમ કહેવામાં આવે કે એને બહાર આવવાનું થાય છે ને, સાતમેથી બહાર આવવાનું થાય છે, એટલે હજી એવી સ્થિરતા નથી થઈ. એટલે એ અપેક્ષાથી એમ કહેવાય કે હજી ચારિત્ર મોહનીય નો ઉદય છે. અને ચારિત્ર મોહનીય પૂરેપૂરું જયારે જાય છે, ખરેખર તો એ પૂરેપૂરું જાય છે તો એ તો બારમા ગુણ સ્થાનકે જાય છે, એટલે આઠમું નવમું દસમું એ પણ ધ્યાનની અવસ્થામાં જ છે, એમાં તો બહાર એ આવતો નથી. તેમ છતાંય હજી ચારિત્ર મોહનીયની અમુક પ્રકૃતિ એટલે કે સંજ્વલન પ્રકૃતિ હજી અંદરમાં સત્તામાં પડેલી છે, ગયું નથી, એટલે ત્યાં સુધી એ ચારિત્ર મોહનીય નિમિત્તમાં છે એમ કહેવામાં આવ્યું. આ બધી કર્મ અપેક્ષા એ સૂક્ષ્મ વાતો હોય છે. ઘણી બધી પ્રકૃતિઓની ઝીણી ઝીણી નાની નાની પ્રકૃતિઓ અમુક વખતે હોય અમુક વખતે ન હોય, આ બધાનો વિશેષ અભ્યાસ કરવો હોય તો એ ગોમઠસારમાંથી થઈ શકે. એટલે એમાં દરેક પ્રકૃતિ કયા વખતે સત્તામાં ને કયા વખતે કઈ રીતે છે એ બધું બહુ સારી રીતે આપવામાં આવ્યું છે. થોડો અઘરો ગ્રંથ છે કેમ કે યાદ રાખવાનું એમાં ઘણું છે, એટલે વધારે નહીં તો આપણે પોતાના તાત્પર્ય પૂરતું એમાંથી થોડો અભ્યાસ કર્યો હોય તો સારું, તો ઉપયોગી થાય. એના પછી અહીંયા કહે છે કે અને તેરમાં અને ચૌદમાં ગુણસ્થાન માટે યોગનું નિમિત્ત છે. એટલે ચૌદમું ગુણસ્થાન આવ્યા પછીથી યોગ જાય છે, એટલે તેરમે યોગ સદભાવરૂપ છે અને ચૌદમે યોગ અભાવરૂપ છે. એટલે તેરમાં અને ચૌદમાં બંને માટે યોગ કયો, એને યોગ છે ને. હજી પેલા ચાર અઘાતી કર્મ પડ્યા છે ને, નામ આયુષ્ય નામ ગોત્ર અને સાતા વેદનીય વેદનીય, એટલે એમાં સાતા વેદની હોય છે એ પડ્યા છે, એટલે એ યોગ છે. અને એવા યોગને કારણે તેરમે ગુણસ્થાનકે પણ પ્રભુને શું હોય છે, તો તેરમા ગુણસ્થાનકે પણ પ્રભુને કર્મનો બંધ થાય છે. સાતા વેદનીય કર્મ બંધાય છે એ એક સમયનું હોય છે, બીજા સમયે એ છૂટી જાય છે. એક સમયનું કાતા વેદનીય બંધાય છે, બીજા સમયે ભોગવાઈ જાય છે. એ રીતે એ યોગને કારણે થઈ અને સાતા વેદનીય પ્રભુને હોય છે. જેમ કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન છે, એમને ચાર ઘાતી કર્મોનો ક્ષય થયો છે અને અઘાતી કર્મ ચાર બાકી રહ્યા છે, એટલે હવે કસાય તો કોઈ રહ્યા નથી. મિથ્યાત્વ તો ચોથા ગુણસ્થાને જાય છે, પછી પાંચમા ગુણસ્થાને કે છઠ્ઠે ગુણસ્થાને કે આવી રીતે જાય છે, છઠ્ઠે સાતમે પ્રમાદ જાય છે, અને પછી એને કસાય બારમે પૂર્ણપણે કસાય બારમે જાય છે, અને એ પછી યોગ રહે છે. તો એ યોગ છે એટલે હજી કર્મ તો બંધાશે, એક કારણ હજી બાકી રહ્યું ને કર્મબંધનનું, એ યોગ બાકી રહ્યો છે, તો યોગને લીધે કર્મ બંધાય. પણ એ વખતે પછી એને પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ એટલું જ થાય છે, સ્થિતિ અને અનુભાગ બંધ થતો નથી. કસાય હોય તો સ્થિતિ અને અનુભાગ બંધ થાય, કસાય નથી તો સ્થિતિ અને અનુભાગ બંધ થતો નથી. એટલે તેરમા ચૌદમા ગુણસ્થાન માટે અહીંયા લખ્યું છે કે યોગ એનું નિમિત્ત છે. હવે આગળ કહે છે કે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન દર્શન મોહનીય કર્મના ઉદય નિમિત્તે થાય છે, તેમાં આત્માના પરિણામ મિથ્યાત્વ રૂપ થાય છે. ખરેખર તો એમ કહેવાય કે આત્માના પરિણામ મિથ્યાત્વ થયા છે તો એ વખતે નિમિત્ત તરીકે દર્શન મોહનીય કર્મનો ઉદય વર્તે છે. ચોથા ગુણસ્થાન માટે દર્શન મોહનીય કર્મના ઉપશમ ક્ષય અથવા ક્ષયોપશમનું નિમિત્ત છે. ચોથા ગુણસ્થાન માટે દર્શન મોહનીય કર્મનો ઉપશમ થાય, ક્ષય થાય અથવા ક્ષયોપશમ થાય, એટલે એ ઉપશમ થાય ત્યારે પણ એ સંકિત થાય છે, ક્ષયોપશમ થાય છે ત્યારે અને ક્ષય થાય છે ત્યારે પણ એ સંકિત થયું છે, એટલે એ સંકિતને એ પ્રમાણે ક્ષાયિક સંકિત કહેવામાં આવે. જ્યારે ક્ષય થયો હોય તો ક્ષાયિક સંકિત કહેવામાં આવે છે, ઉપશમ થયો હોય તો ઔપશમિક કહેવામાં આવે છે, અને ક્ષયોપશમ થયો છે તો ક્ષયોપશમિક કહેવામાં આવે છે. ચોથા ગુણસ્થાન માટે દર્શન મોહનીય કર્મના ઉપસમ ક્ષય અથવા ક્ષયોપસમનું નિમિત્ત છે. આ ગુણસ્થાનમાં આત્માના નિશ્ચય સમ્યક દર્શન પર્યાયનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. ચોથા ગુણસ્થાનમાં આત્માના નિશ્ચય સમ્યક દર્શનનો પ્રાદુર્ભાવ થઈ જાય છે એટલે એ નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એ ભાવે પોતે સ્વભાવ ભાવે પોતાના આત્માના ભાવે એ પરિણમે છે એટલે એને નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્રીજા ગુણસ્થાન સમ્યક મિથ્યાત્વ મિશ્ર માટે દર્શન મોહનીય કર્મનો ઉદય નિમિત્ત છે. આ ગુણસ્થાનમાં આત્માના પરિણામ સમ્યક મિથ્યાત્વ અથવા ઉભય રૂપ થાય છે, અથવા એટલે કે એનો અર્થ જ એ થાય છે સમ્યક મિથ્યાત્વ એટલે કે સમ્યક થોડુંક છે થોડું મિથ્યાત્વ છે, એટલે સમ્યક્ત્વ અને મિથ્યાત્વ બંને છે એટલે ઉભય રૂપ એટલે બંને રૂપે થાય છે, સમ્યક રૂપ અને મિથ્યાત્વ રૂપ થાય છે. પહેલા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ, પહેલા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ જેવું ઉદયમાં જ આવ્યું છે એવા ભાવે જ્યારે રહે છે એ ઔદયિક ભાવ. ચોથા ગુણસ્થાનમાં ઔપસમિક ભાવ, ક્ષાયિક અથવા ક્ષાયોપસમિક ભાવ. ચોથા ગુણસ્થાનમાં ત્રણેય ભાવ છે. પહેલા ગુણસ્થાનમાં ઉદયિક ભાવે છે, ચોથા ગુણસ્થાનમાં ઔપસમિક, ક્ષાયિક અને ક્ષયોપસમિક ભાવ. તેના આ બધા ભાવ કયા છે, એમાં કયા કર્મને લઈને આ બધા ભાવ લેવાના છે? દર્શન મોહનીયને અહીંયા એને લઈને વાત કરી છે કે દર્શન મોહનીય જે છે એનો ઉદય વર્તે છે એટલે એવો ઔદયિક ભાવ પહેલા ગુણસ્થાનમાં છે અને ચોથા ગુણસ્થાનની અંદર દર્શન મોહનીયનો ઉપશમ થાય છે, ક્ષય થાય છે અથવા તો ક્ષયોપશમ થાય છે એટલે ચોથા ગુણસ્થાનમાં દર્શન મોહનીયના ઉપશમ ક્ષય કે ક્ષયોપશમને લઈએ તો એ પ્રમાણે ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ અથવા ક્ષયોપસમિક ભાવ હોય છે. અને ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ થાય છે, ત્રીજા ગુણસ્થાનમાં ઔદયિક ભાવ થાય છે એટલે કે જે આ ચોથાના જે લીધા એ ઉપરાંત એમાંનો છે એ ઉપરાંત એને ઔદયિક ભાવ થાય છે. કેમ કે મિશ્ર છે ને એટલે સમ્યક મિથ્યાત્વ એમ લીધું છે ને એટલે બંને હોય, પરંતુ બીજું ગુણસ્થાન દર્શન મોહનીય કર્મની ઉદય ઉપશમ ક્ષય અને ક્ષયોપશમ એ ચાર અવસ્થાઓમાંથી કોઈપણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી. બીજું ગુણસ્થાન દર્શન મોહનીય કર્મની ઉદય ઉપશમ ક્ષય કે ક્ષયોપશમ એ ચાર અવસ્થાઓમાંથી કોઈપણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી એમ અહીંયા કહેવામાં આવ્યું છે. હવે સાસ્વાદન છે એટલે એને અનુભવ કરેલો છે, પણ એ વખતે બીજા ગુણસ્થાને દર્શન મોહનીયનો ઉપશમ ન પણ થયો હોય, ક્ષય ન પણ થયો હોય, ક્ષયોપશમ પણ ન હોય અથવા તો ઉદય પણ ન હોય, એટલે એ રીતે એને એ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી. તેથી અહીં દર્શન મોહનીય કર્મની અપેક્ષાથી પારિણામિક ભાવ છે, પરંતુ અનંતાનુબંધરૂપ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં ચારિત્ર મોહનીય કર્મની અપેક્ષાથી ઔદયિક ભાવ પણ કહી શકાય છે. જો આ બધી થોડી નાની નાની સૂક્ષ્મ વાતો છે એમાં કદાચ ન યાદ રહે ન બેસે તો ચિંતા ના કરશો, ફરીથી વાંચીએ એટલે સમજાઈ જાય તેવું છે અને એ એમ જ છે. શું કહે છે અહીંયા કે દર્શન મોહનીય કર્મની બીજું ગુણસ્થાન દર્શનમોહન્ય કર્મની ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ એ ચાર અવસ્થાઓમાંથી કોઈપણ અવસ્થાની અપેક્ષા રાખતું નથી, તેથી અહીં દર્શનમોહન્ય કર્મની અપેક્ષાથી પારિણામિક ભાવ છે. દર્શનમોહની અપેક્ષાથી એને પારિણામિક ભાવ છે એમ કહે છે. કિંતુ પરંતુ અનંતાનુબંધીરૂપ ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવાથી આ ગુણસ્થાનમાં ચારિત્રમોહનીય કર્મની અપેક્ષાથી ઔદયિક ભાવ પણ કહી શકાય છે. આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી સમ્યક્ત્વનો ઘાત થઈ ગયો છે, તેથી અહીં સમ્યક્ત્વ નથી અને મિથ્યાત્વનો પણ ઉદય આવ્યો નથી. તેથી મિથ્યાત્વ અને સમ્યક્ત્વની અપેક્ષાથી અનઉદયરૂપ છે. આ બીજા ગુણસ્થાન સંબંધીની વાત કરી, બીજા ગુણસ્થાને કેવી અવસ્થા હોય છે એની વાત કરી. બહુ ઓછો સમય હોય છે એટલે આ જે વાત છે તે ખરેખર તો જોવા જઈએ તો કેવળી ગમ્ય છે. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય તો છે જ, આપણે વાત કરીને પહેલા જ વાત કરી કે પહેલું, બીજું, ત્રીજું, ચોથા ગુણસ્થાને દર્શન મોહનીય નિમિત્ત છે એમ કહ્યું, તો એનો અર્થ એવો નથી થતો કે ચારિત્ર મોહનીય નથી. જો એ વાત અહીંયા આવી ગઈ કે બીજા ગુણસ્થાને પણ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે એટલે એ નિમિત્ત તો છે જ, ઉદયમાં હોય એટલે પછી નિમિત્ત તરીકે તો હોય જ. એટલે અનંતાનુબંધી ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોવાથી અનંતાનુબંધી એટલે આ ગુણસ્થાનમાં ચારિત્ર મોહનીય કર્મની અપેક્ષાથી ઔદયિક ભાવ પણ કહી શકાય છે. અને આ ગુણસ્થાનમાં અનંતાનુબંધીના ઉદયથી સમ્યક્ત્વનો ઘાત થઈ ગયો છે, તેથી અહીં સમ્યક્ત્વ નથી અને મિથ્યાત્વનો પણ ઉદય આવ્યો નથી. તેથી મિથ્યાત્વ અને સમ્યક્ત્વની અપેક્ષાથી અનઉદયરૂપ છે. આવું બીજું ગુણસ્થાન છે. આ પ્રકારે બીજું ગુણસ્થાન છે. હવે આ એક, બે, ત્રણ અને ચાર ગુણસ્થાનની વાત લીધી, હવે અહીંયા પાંચમા ગુણસ્થાનની વાત કરે છે કે પાંચમા ગુણસ્થાનથી દસમા ગુણસ્થાન સુધી એટલે દેશવિરતી, પ્રમત્વિરત, અપ્રમત્વિરત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને સૂક્ષ્મ સાંપ્રાય એમ પાંચથી દસ સુધી એ છ ગુણસ્થાનો માટે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. આપણે તો પાંચમાંથી બારમાં સુધી પહેલા વાત કરીને કે ચારિત્ર મોહનીય કર્મ નિમિત્ત છે, હવે અહીંયા થોડીક સૂક્ષ્મતાથી વાત કરે છે કે પાંચમાંથી દસમાં સુધી, પાંચમાંથી દસમાં સુધી એ છ ગુણસ્થાન માટે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. તેથી આ ગુણસ્થાનોમાં ક્ષયોપશમિક ભાવ થાય છે, આમાં ક્ષય નથી, ક્ષયોપશમ છે. ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ છે. એ બધા ગુણસ્થાનની અંદર શું છે, અનંતાનુબંધી ગયું છે, અનંતાનુબંધી એમાં ગયું છે. એટલે અહીંયા ક્ષયોપશમ નિમિત્ત છે. એ વખતે ક્ષય નથી, ઉપશમ નહીં, પણ ક્ષયોપશમ એટલે ક્ષય પણ છે અને ઉપશમ પણ છે. થોડો ક્ષય અને ઉપશમ બંને લીધા હોય ત્યારે ક્ષયોપશમ છે. એટલે અમુક પ્રકૃતિ છે તેનો ક્ષય હોય, અમુક પ્રકૃતિનો ઉપશમ હોય, એવું ક્ષયોપશમ છે. એટલે પાંચમાંથી દસમાં એ છ ગુણસ્થાનો, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને દસમું એ છ ગુણસ્થાન માટે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. તેથી આ ગુણસ્થાનોમાં ક્ષયોપશમિક ભાવ થાય છે. આ ગુણસ્થાનોમાં નિશ્ચય સમ્યક ચારિત્ર પર્યાયની અનુક્રમે વૃદ્ધિ થતી જાય છે. આ પાંચમાંથી દસમાં સુધીમાં શું થાય છે કે નિશ્ચય સમ્યક ચારિત્ર પર્યાય, નિશ્ચય સમ્યક ચારિત્ર છે એટલે એની પર્યાયની અનુક્રમે વૃદ્ધિ થતી જાય છે. એટલે એ શુદ્ધ ભાવની વૃદ્ધિ થતી જાય છે, નિદ્રા ઘણી થાય છે અને શુદ્ધ ભાવની વૃદ્ધિ થતી જાય છે. શુદ્ધતાની વૃદ્ધિ, નિજરાની વૃદ્ધિ અને મલિનતા ઓછી થતી જાય છે. કર્મરૂપ મલિનતા ઓછી થતી જાય છે. હવે અગિયારમાં ગુણસ્થાનની વાત કહે છે અહીંયા કે અગિયારમું ઉપશાંત મોહ ગુણસ્થાન આત્માના પુરુષાર્થથી પ્રગટે ત્યારે ચારિત્ર મોહનીય કર્મનો સ્વયં ઉપશમ થાય છે. અહીંયા ક્ષય નથી બતાવ્યો, ચારિત્ર મોહનીય કર્મનો ઉપશમ થાય છે. એટલે અગિયારમી ગુણસ્થાને જાય છે એનો અર્થ જ છે કે એ ઉપશમ શ્રેણી ચડ્યો છે, એને ઉપશમ શ્રેણી ચડ્યો છે એમ કહેવામાં આવે. કેમ કે અગિયારમા ગુણસ્થાનથી પછી બારમા ગુણસ્થાને જવાતું નથી, બારમા ગુણસ્થાને જવાતું નથી, કેમ કે એ ચારિત્ર મોહનીય કર્મનો ત્યાં ઉપશમ છે. બારમા ગુણસ્થાને તો ક્ષય થાય છે, એ અગિયારમા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાને જવાતું નથી, એ ઉપશમ શ્રેણી છે. એટલે અહીંયા કહે છે કે અગિયારમું ઉપશાંત મોહ ગુણસ્થાન આત્માના પુરુષાર્થથી પ્રગટે ત્યારે ચારિત્ર મોહનીય કર્મનો સ્વયં ઉપશમ થાય છે. તેથી અગિયારમા ગુણસ્થાનમાં ઔપશમિક ભાવ થાય છે, અગિયારમા ગુણસ્થાનમાં ઔપશમિક ભાવ થાય છે. જે પાંચથી દસમા ક્ષયોપશમિક ભાવ હતો એને બદલે અહીંયા અગિયારમા ગુણસ્થાન જે છે એની અંદર ઔપશમિક ભાવ થાય છે. એટલે ક્ષય અહીંયા થયો નથી એ અપેક્ષાએ જે વાત છે તે જણાવી છે. અગિયારમા ગુણસ્થાનમાં ઔપશમિક ભાવ થાય છે, જો કે અહીં ચારિત્ર મોહનીય કર્મનો પૂર્ણપણે ઉપશમ થઈ ગયો છે તો પણ યોગનો સદભાવ હોવાથી પૂર્ણ ચારિત્ર નથી, એને પૂર્ણ ચારિત્ર નથી. અગિયારમા ગુણસ્થાન કે એને પૂર્ણ ચારિત્ર નથી, કેમ કે સમ્યક ચારિત્રના લક્ષણમાં યોગ અને કષાય વગેરેના અભાવથી પૂર્ણ સમ્યક ચારિત્ર થાય છે. એટલે એને યોગ છે એટલે એને અને કષાય, એ યોગ અને કષાય જાય ત્યારે પૂર્ણ સમ્યક ચારિત્ર થાય. એટલે એ અપેક્ષાએ અહીંયા વાત કરી છે. બારમું ક્ષીણ મોહ, ક્ષીણ એટલે ક્ષય, મોહનો ક્ષય થઈ જવો. એટલે બારમું ક્ષીણ મોહ ગુણસ્થાન આત્માના પુરુષાર્થથી પ્રગટે ત્યારે ચારિત્ર મોહનીય કર્મનો સ્વયં ક્ષય થાય છે. અગિયારમા ગુણસ્થાન કે ચારિત્ર મોહનીય કર્મનો સ્વયં ઉપશમ થતો હતો અને બારમા ગુણસ્થાન કે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થાય છે. કેમ કે આત્માની એ વખતે એવી દશા છે, આત્માનો એવો પુરુષાર્થ છે, તો એવા પુરુષાર્થને અનુરૂપ ચારિત્ર મોહનીય કર્મ જે છે એનો સ્વયં ક્ષય થઈ જાય છે. તેથી અહીં ક્ષાયિક ભાવ છે. અગિયારમા ગુણસ્થાન કે ઉપશમ પૂરેપૂરો હતો છતાં એ ઔપશમિક ભાવ હતો, ક્ષાયિક ભાવ નહોતો, જ્યારે બારમા ગુણસ્થાન કે ક્ષાયિક ભાવ છે. એટલે આ ગુણસ્થાનમાં પણ અગિયારમા ગુણસ્થાનની માફક સમ્યક ચારિત્રની પૂર્ણતા નથી. સમ્યક જ્ઞાન જો કે ચોથા ગુણસ્થાનમાં જ પ્રગટ થઈ ગયું હોય છે, પણ અહીંયા તો ચારિત્રની વાત કરવી છે એટલે ચારિત્રની પૂર્ણતા નથી. અગિયારમાની જેમ અહીંયા પણ સમ્યક ચારિત્રની પૂર્ણતા નથી. હવે આના સંબંધી થોડો ભાવાર્થ અહીંયા લખ્યો છે એ પણ આપણે જોઈએ કે જો કે આત્માના જ્ઞાન ગુણનો ઉઘાડ અનાદિકાળથી પ્રવાહરૂપ ચાલી રહ્યો છે તો પણ મિથ્યા માન્યતાના કારણે તે જ્ઞાન મિથ્યારૂપ હતું. જ્ઞાન ગુણની અપેક્ષાએ જોઈએ તો જ્ઞાન ગુણ તો એવો ને એવો નિર્મળ શુદ્ધ જ છે, જ્ઞાન ગુણમાં મલિનતા નથી થઈ. કેમ કે ગુણોનો પિંડ એ આત્મા, અને જ્ઞાન ગુણમાં જો મલિનતા કહેવામાં આવે તો શું થાય, આત્માને મલિનતા પણ આવે, આત્મામાં મલિનતા થાય નહીં, આત્મામાં કર્મ જાય નહીં, આત્મામાં પૂતગળો જાય નહીં. એટલે મલિનતા જે છે એ શું છે, એ પર્યાયમાં છે. એ આત્મામાં પ્રદેશમાં નથી. અહીંયા કહે છે ને કે જો કે આત્માના જ્ઞાન ગુણનો ઉઘાડ અનાદિકાળથી પ્રવાહરૂપ ચાલી રહ્યો છે. ઉઘાડ ઓછો વધતો હોય છે એવો પ્રવાહ એનો છે, પણ જ્ઞાન ગુણના પરિણમનની અપેક્ષાએ લઈએ તો જ્ઞાન ગુણનું પરિણમન તો શુદ્ધ જ હોય, એ શુદ્ધ જ પરિણમન થાય છે, પણ એ જીવ પોતે માન્યતા મિથ્યા રાખીને બેઠો છે એટલે એ જ્ઞાન છે એ મિથ્યારૂપ પણ પર્યાયમાં ધારણ કરે છે. ગુણ મલિન થતો નથી અને એવા શુદ્ધ ગુણ જે આત્માનો ગુણ છે એનું પરિણમન તો શુદ્ધ જ થઈ રહ્યું છે, પરંતુ એની માન્યતા ખોટી છે, મિથ્યા માન્યતા છે, એટલે એવા મિથ્યા માન્યતાને કારણે એ જ્ઞાનની પર્યાય એ મિથ્યારૂપ ધારણ કરે છે. કોણ? પર્યાય. અને એ પર્યાય એ સમયની છે, બીજા સમયની બીજી છે તો એ બીજા પ્રકારે મિથ્યારૂપે હોય, અને પછી એવું પણ બને કે મિથ્યા માન્યતા ચાલી જાય અને માન્યતા સમ્યક થાય તો એ વખતે શું થાય? તો કે જ્ઞાન પણ સમ્યકપણે પરિણમે. જ્ઞાન સમ્યક છે એનું પરિણમન નિશ્ચયથી તો શુદ્ધ જ છે, જ્ઞાન ગુણનું પરિણમન તો શુદ્ધ જ છે, પણ પર્યાયમાં એને મિથ્યાત્વને કારણે એ જ્ઞાન મિથ્યારૂપ થાય છે એ વાત અહીંયા દર્શાવે છે. અને આગળ કહે છે અહીંયા કે પરંતુ ચોથા ગુણસ્થાનમાં જ્યારે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ્યું ત્યારે તે જ આત્માનો જ્ઞાન પર્યાય સમ્યક જ્ઞાન કહેવાવા લાગ્યો. આત્માના જ્ઞાન પર્યાયને હવે સમ્યક જ્ઞાન કહેવા લાગ્યા છે. સમ્યક જ્ઞાન પર્યાય છે, સમ્યક દર્શન પણ પર્યાય છે, એટલે એ આત્માની એ જ્ઞાનની પર્યાય જ્યારે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે ત્યારે એ સમ્યક જ્ઞાનની પર્યાય કહેવાય છે. જ્ઞાનની પર્યાયને સમ્યક જ્ઞાન કહેવાય છે એટલે એ પર્યાય છે, અને એવી સમ્યક જ્ઞાન નામ પામે છે ત્યારે એ વખતે એને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ્યું હોય છે. પહેલાની વાત શું કરી? કે આત્મામાં જ્ઞાન ગુણનો ઉઘાડ અનાદિકાળથી પ્રવાહરૂપ ચાલી રહ્યો છે, જ્ઞાન ગુણ છે એનું પરિણમન તો અનાદિથી થાય જ છે અને એ પરિણમન તો શુદ્ધ જ થઈ રહ્યું છે, તો પણ એની પોતાની મિથ્યા માન્યતાને કારણે એ જ્ઞાન એને મિથ્યાતરૂપ હતું એટલે એ પર્યાય, એ મિથ્યાતરૂપ પર્યાય હવે ચોથા ગુણસ્થાને જ્યારે એને નિશ્ચય સમ્યક દર્શન એટલે સાચી માન્યતા સમ્યક માન્યતા થાય છે, અનુભવ સહિત, નિશ્ચય સમ્યક દર્શન છે ને એટલે અનુભવ સહિતની વાત લીધી, એવું પ્રગટ્યું ત્યારે તે જ આત્માનો જ્ઞાન પર્યાય, એ આત્માની જ્ઞાનની પર્યાય હવે સમ્યક જ્ઞાન કહેવાય છે. અને પંચમ આદિ ગુણસ્થાનોમાં તપશ્ચરણ આદિના નિમિત્તના સંબંધે અવધિ મનોપર્ય જ્ઞાન પણ કોઈ કોઈ જીવને પ્રગટ થઈ જાય છે. આ પણ જ્ઞાનની જ પર્યાય છે, આ પણ જ્ઞાનની જ પર્યાય છે. તથાપિ કેવળ જ્ઞાન થયા વિના સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ શકતી નથી. આ વાત જરાક સમજવા જેવી છે. સમ્યક જ્ઞાનની પૂર્ણતા એનો અર્થ શું થયો? કે સમ્યક શબ્દને લઈએ અને જ્ઞાનને લઈએ તો કે એ જ્ઞાનને ખરેખર સાચા અર્થમાં પૂર્ણપણે સમ્યક કહેવું હોય, પૂર્ણપણે સમ્યક, તો ત્યારે જ કહી શકાય કે જ્યારે એને કેવળ જ્ઞાન થાય. સમ્યક જ્ઞાન થયું છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું છે, સમકીર્તિ થયો છે, અને એ પછી એની શ્રદ્ધા પણ સમ્યક સાચી શ્રદ્ધા પણ થઈ છે, બધું બરાબર છે, એટલે ચોથું ગુણસ્થાન કે પાંચમું છે કે એ ગમે તે આગળ વધીને છઠ્ઠું સાતમું બધું હોય, પણ તેમ છતાંય એ જ્ઞાન જે છે એની સમ્યક જ્ઞાનની પૂર્ણતા નથી કહેવાતી. કેમ પૂર્ણતા નથી કહેવાતી? કે એને હજી પૂર્ણપણે કેવળ જ્ઞાન નથી થયું, એટલે માત્ર જ્ઞાન કેવળ જ્ઞાન જે છે એ આત્માના બધા જ પ્રદેશો દ્વારા જ્ઞાન કરવું એવી દશા છે. કેવળ જ્ઞાનમાં આત્મા જ્ઞાન કરે છે તો એ જ્ઞાન કરવામાં એને કોઈની જરૂર નથી, કોઈ સાધનની પણ જરૂર નથી, કોઈ નિમિત્તની જરૂર નથી. એટલે ઇન્દ્રિયોની જરૂર નથી, એ અતિન્દ્રિયપણે જ્ઞાન કરે છે. અને જે જ્ઞાન કરે છે તો એમાં એમ પણ નથી કે સામે જ્ઞેય હોય તો જ્ઞાન કરે, એમ પણ નથી. સામે પદાર્થ હોય તો એનું જ્ઞાન થાય એમ પણ નથી. આ વાત જરા સમજવા જેવી છે. કેવળ જ્ઞાન છે એને જ્ઞાન કરવામાં કોઈની અપેક્ષા નિમિત્ત નથી, કોઈની અપેક્ષા પણ નથી, એને કોઈ નિમિત્તની પણ જરૂર નથી. એ પ્રત્યક્ષ પોતાના પ્રદેશથી, આત્મા પોતે પોતાના અસંખ્ય પ્રદેશોથી અતિન્દ્રિયપણે જ્ઞાન કરે છે. એમાં જ્ઞેય હોય તો જ્ઞાન કરે એમ પણ નહીં. જ્ઞેય માત્રને જાણે, જ્ઞેય માત્રને જાણે એવી કેવળ જ્ઞાનની અદભુત શક્તિ છે, અદભુત તાકાત છે. એટલે કે એ જ્ઞાન ગુણ છે અને જ્ઞાન ગુણનું શુદ્ધ પૂર્ણ શુદ્ધ પરિણમન છે એ કેવળ જ્ઞાન છે. એવી પર્યાય જ્યારે થાય ત્યારે એમ કહેવાય છે કે સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ. એટલે કેવળ જ્ઞાન થયા વિના સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ શકતી નથી. હવે આ વાતને અહીંયા બીજી રીતે આપણે જો જોઈ લઈએ તો અત્યારે અષ્ટપાઉડમાં જે વાત ચાલી રહી છે એમાં 87મી ગાથા એના ભાવાર્થની અંદર પંડિતજીએ આ વાતને લીધી છે. કઈ રીતે લીધી છે કે સંકિત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, એ હું સંકિત સમ્યક્ત્વ એ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, એ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, મુક્તિને પ્રાપ્ત કરે છે. અને એવું થાય છે એટલે એમાં ચારિત્ર, શુક્લ ધ્યાન એ બધું સહકારી છે, એની સાથે છે. સમ્યક્ત્વનો અર્થ જ એ છે કે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ અને એવા સ્વરૂપને એવા ભાવે પોતે પરિણમવું એ સમ્યક્ત્વ છે. અને એવા સંકિત રૂપે પોતે પરિણમી જાય છે કાયમ માટે, હંમેશ એમ થઈ જાય છે. તો એ હંમેશ માટે ની એવી દશા થવી, એ દશા થતા સુધીમાં એના પુરુષાર્થમાં એ ચારિત્ર આવી જાય છે, શુક્લ ધ્યાન પણ આવી જાય છે. એ વાત અત્યારે ગાથા 87ની અંદર આપણે કરી ગયા છીએ. અહીંયા પણ એ સમ્યક જ્ઞાનની મહત્તા લઈને બતાવ્યું કે સમ્યક જ્ઞાનની પૂર્ણતા કેવળ જ્ઞાન થાય ત્યારે થાય છે. એટલે સમ્યક જ્ઞાનનું કેટલું બધું મહત્વ બતાવ્યું છે. સમ્યક જ્ઞાન એટલે સંકિત, સમ્યક જ્ઞાનમાં સમ્યક દર્શન આવી ગયું, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા. અને એટલે પહેલા સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા આમ કહીએ છીએ, તેમાં પહેલા જે થાય છે તે તો આત્માનું અવલોકન છે, તે સમ્યક દર્શન છે. એ અવલોકનની અપેક્ષાથી વાત લેવી છે. ત્યાં સમ્યક દર્શનનો અર્થ અવલોકન, આત્માનું સ્વરૂપ અનુભવાવું, અને પછી સમ્યક જ્ઞાન એટલે એવા સ્વરૂપનું જ્ઞાન, અને એ પછી જે શ્રદ્ધા થાય છે તે સમ્યક શ્રદ્ધા, એટલે એને સમ્યક દર્શન કહીએ છીએ. એ ત્યાં દર્શનનો અર્થ શ્રદ્ધા કરવાનો છે. અને પહેલું જે આપણે દર્શન કર્યું એનો અર્થ થાય છે એ દેખવું, દેખવું, જાણવું અને શ્રદ્ધા કરવી. આ ત્રણે ત્રણ થાય છે, અને એવું થાય છે એટલે પછી એના આચરણમાં જે ફેરફાર થાય છે એ બધું ચારિત્ર છે, એ બધું ચારિત્ર છે. એટલે પેલો કસાય જે જાય, અનંતાનું બંદી કસાય જાય છે, એવી શ્રદ્ધા થાય છે, માટે થાય છે. અહીંયા પણ જો એ સમ્યક જ્ઞાનને આગળ લઈને કહે છે કે સમ્યક જ્ઞાનની પૂર્ણતા થાય છે, કેવળ જ્ઞાન થાય ત્યારે સમ્યક જ્ઞાનની પૂર્ણતા થાય છે. કેવળ જ્ઞાન થયા વિના સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ શકતી નથી. તેથી 12મા ગુણસ્થાન સુધી જો કે સમ્યક દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે, કેમ કે ક્ષાયિક સમ્યક્ત્વ વગર ક્ષપક શ્રેણી ચઢાતી નથી અને ક્ષપક શ્રેણી વિના 12મા ગુણસ્થાને જવાય નહીં, તો પણ સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ગુણ અત્યાર સુધી અપૂર્ણ છે, તેથી અત્યાર સુધી મોક્ષ થતો નથી. આખું ફરીથી સમજવાનું છે. આમાં શું કહે છે, આ વાત કરીને કેવળ જ્ઞાન થયા વિના સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ શકતી નથી, તેથી બારમા ગુણસ્થાન સુધી સમ્યક દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે. છતાં એમ અહીંયા શું કહેવું છે કે સમ્યક દર્શનની પૂર્ણતા થઈ શકતી નથી એમ કહી અને પછી કહે છે કે તેથી બારમા ગુણસ્થાન સુધી જોકે સમ્યક દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે છતાં પણ એ એમ કહેવાતું નથી કે કેવળ જ્ઞાનની વાત હજી પ્રગટ થઈ નથી ને, એટલે કેવળ જ્ઞાન નથી થયું ને, એટલા માટે કહે છે કેમ કે ક્ષાયિક સમ્યક્ત્વ વગર ક્ષપક શ્રેણી ચઢાતી નથી અને ક્ષપક શ્રેણી વિના બારમા ગુણસ્થાને જવાય નહીં. એટલે જ્યારે એ બારમા ગુણસ્થાને જાય છે તેનો અર્થ એ છે કે એને ક્ષાયિક સમકિત છે અને ક્ષાયિક સમ્યક્ત્વ છે અને ક્ષપક શ્રેણી ચઢે છે એટલે એ બારમા ગુણસ્થાને જાય છે. તેથી બારમા ગુણસ્થાન સુધી એ ભલે સમ્યક દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે અને સમ્યક દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે એની ખાતરી કરાવવા માટે આ વાક્ય લીધું કે ક્ષાયિક સમકિત વગર ક્ષપક શ્રેણી ચઢાતી નથી. બારમે જાય છે એટલે ક્ષપક શ્રેણી ચડ્યો છે, એટલે એનો અર્થ એ કે સમ્યક દર્શનની તો પૂર્ણતા થઈ ગઈ છે. એટલે બારમા ગુણસ્થાન સુધી સમ્યક દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે તો પણ સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ગુણ અત્યાર સુધી અપૂર્ણ છે, તેથી અત્યાર સુધી મોક્ષ થતો નથી. તો મોક્ષ ક્યારે થાય છે હવે આગળ આવશે. 13મા અને 14મા ગુણસ્થાનની વાત લઈએ ત્યારે હવે એ મોક્ષની વાત અહીંયા આવે છે. તો 13મું સયોગ કેવળી ગુણસ્થાન યોગના સદભાવની અપેક્ષાથી થાય છે. કેમ યોગના સદભાવની અપેક્ષાથી લખ્યું? કેમ કે હવે કસાય તો રહ્યા નથી, માત્ર યોગ રહ્યો છે, કસાય નથી હવે. એટલે 13મું સયોગ કેવળી ગુણસ્થાન યોગના સદભાવની અપેક્ષાથી થાય છે, તેથી તેનું નામ સયોગ અને કેવળ જ્ઞાનના સદભાવથી સયોગ કેવળી છે. કેવળ જ્ઞાન ત્યારે પ્રગટે છે, એટલે કેવળ જ્ઞાન છે અને યોગ છે, યોગનો સદભાવ છે, એટલે સયોગ કેવળી. આ ગુણસ્થાનમાં સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ જાય છે. તેરમા ગુણસ્થાનકે, જે બારમા ગુણસ્થાનકે વાત કરી હતી કે ત્યાં સમ્યક્ત્વ છે, ક્ષાયિક સમ્યક્ત્વ છે અને ક્ષાયિક સમ્યક્ત્વ છે માટે જ બારમા ગુણસ્થાન સુધી પહોંચ્યો છે, છતાં એને સમ્યક દર્શનની પૂર્ણતા થઈ છે, છતાં પણ સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ગુણ ને ત્યાં સુધી એને અપૂર્ણ કહ્યા અને એમાંથી હવે સમ્યક જ્ઞાનની પૂર્ણતા જે છે તે 13મે થાય છે અને સમ્યક ચારિત્રની પૂર્ણતા છે તે 14મે થાય છે એમ વાત લેવી છે. એટલે આ બધો વિસ્તાર કરવામાં આવ્યો છે. તો 13મા ગુણસ્થાનની વાતમાં અહીંયા કહ્યું, શું કહ્યું કે 13મું સયોગ કેવળી ગુણસ્થાન યોગના સદભાવની અપેક્ષાથી થાય છે, તેથી તેનું નામ સયોગ અને કેવળ જ્ઞાનના સદભાવથી સયોગ કેવળી છે. આ તો આપણે સમજીએ છીએ, પણ આ ગુણસ્થાનમાં સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ જાય છે, પરંતુ બધા ગુણના ચારિત્રની પૂર્ણતા ન હોવાથી મોક્ષ થતો નથી. ચારિત્રની પૂર્ણતા નથી તો મોક્ષ થતો નથી. 14મું ગુણસ્થાન અયોગી કેવળી ગુણસ્થાન યોગના અભાવની અપેક્ષાએ છે. યોગ હવે ગયો, પહેલા યોગ હતો 13મે, 14મે યોગ નથી રહેતો, એટલે યોગ નથી, તેથી તેનું નામ અયોગ કેવળી છે. 14મું ગુણસ્થાન અયોગ કેવળી અને આ ગુણસ્થાનના અંતે, આ ગુણસ્થાનનો સમય બહુ ઓછો છે. અ આ ઈ લૃ એવા શબ્દ, એવા અક્ષર બોલીએ આપણે એટલો સમય છે, એટલે આ ગુણસ્થાનને અંતે સમ્યક ચારિત્રની પૂર્ણતા થઈ જાય છે અને આ ગુણસ્થાનથી મોક્ષ પણ હવે દૂર રહ્યો નથી. અર્થાંત અ ઈ ઉ રુ લુ આ પાંચ હસ્વ સ્વરોનો ઉચ્ચાર કરવામાં જેટલો સમય લાગે છે તેટલા જ વખતમાં મોક્ષ થઈ જાય છે. તો આ રીતે અહીંયા 14 ગુણસ્થાનનું વર્ણન લેવામાં આવ્યું. હવે આગળ વાત 207 પ્રશ્નથી આપણે આવતી વખતે સ્વાધ્યાયમાં લઈશું. એમાં મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે, સાસાદન ગુણસ્થાન કોને કહે છે, સાસાદન એટલે બીજું, પહેલું અને બીજું, એ બધી વાત આગળ આવશે. તો એ વખતે આપણે વધારે વિસ્તાર એનો લઈશું. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધીમાં કોઈ પ્રશ્ન હોય તો લઈએ. અન્યથા આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર.